તેમના દેખતા રાજ્ય વહીવટનો એક ઓર પ્રસંગ ટાંકી આપણે આગળ વધીએ. કાન્યકુંબજની પ્રજાએ વિશ્વમિત્રના અર્ધાંગીની શાલાવતીને અંતરમાં ઉમરકાપૂર્વક અપનાવી લીધા હતા. મહારાણી પતિના અનેકવિધ કાર્યોમાં સક્રિય રસ લેતા મહારાજ સાથે તેઓ મૃગ્યામાં જતા, યજ્ઞયાગમાં સાથ આપતા, ન્યાય ચૂકવાતો ત્યારે મહારાજની પડખે બેસતા. બીજું તો ઠીક, પણ વહીવટી મંત્રણાઓ ચાલતી હોય તેમાં પણ શાલાવતી મહારાજ સાથે બેસતા કુશળ રાજનીતિજ્ઞોની વાતો મૂંગા મૂંગા સાંભળતા, પ્રહર દોઢ પ્રહર પર્યંત ધ્યાનપૂર્વક ચર્ચાઓ સાંભળવા છતાં મહારાણી વચ્ચે એક પણ શબ્દ ન બોલ્યા હોય તેવું ઘણીવાર બનતું. ચર્ચાના મુદ્દા સમજતા કંઈ ન સમજાય તો એકાંતમાં વિશ્વમિત્રને પૂછી લેતા, પણ ચર્ચામાં કદી સામેથી ન ચંપલાવતા. મહારાણીનું આવું તટસ્થ તેમને ગૌરવ બક્ષતું. કોઈવાર ચર્ચામાં વિવાદ જાગે અને કંઈ નિર્ણય ન થઈ શકતો હોય ત્યારે વિશ્વમિત્ર મહારાણીનો અભિપ્રાય માંગતા, જવાબમાં શાલાવતી જે સૂચન કરતા તેનો સૌ આદરપૂર્વક વિચાર કરતા. મહારાણીને શબ્દો તોરી તોરીને બોલવાની ટેવ હતી. શાલાવતી સાચા અર્થમાં વિશ્વમિત્રના સહધર્મચારીની હતા. એકવાર મહારાજની વાટ જોતા મહારાણી શાલાવતી બેઠા હતા ત્યાં પ્રતિહારીએ આવી કહ્યું, મહારાણી કોઈ બાઈ આપને મળવા માંગે છે. મને? મહારાણીને આશ્ચર્ય થયું. રાજવહીવટમાં રસ લેતા હોવા છતાં તેઓ પોતે પ્રજાજનોની ફરિયાદ ક્યારેય પ્રત્યક્ષ ન સાંભળતા. હા મહારાણી, પ્રતિહારીએ કહ્યું. સારું, એ બાઈને અહીં મોકલ. શાલાવતીએ એક ક્ષણભર વિચાર કરી પોતાનો નિર્ણય જણાવ્યો. પ્રતિહારી વંદન કરીને ગઈ. થોડી વારે એક યુવતી પ્રવેશી. સાદા શ્વેત વસ્ત્રમાં હોવા છતાં એ સ્ત્રીનું સૌંદર્ય ઉડીને આંખે વર્ગે એટલું મોહક હતું. મહારાણી એ સ્ત્રી સામે જોઈ રહ્યા. પ્રથમ દ્રષ્ટિએ તેમને એ સ્ત્રીનું સૌંદર્ય દેખાયું, પરંતુ બીજી નજરે તેમને લાગ્યું કે સૌંદર્યની પાછળ બાઈના વદન પર ઘેરો વિષાદ હતો. વિષાદ કરતાં તેને ગભરામણ કહેવી વધારે ઉચિત ગણાય. ચંદ્રસમ ઉજ્જવળ અને બાઈના મુખ પર લજ્જા, રોષ, હતાશા, નિરાધારિતાના ભાવ સંતાકુકડી રમતા હતા. બિલ્લીના પંજામાં સપડાયેલી કપોતી જેવું આર્જવ એ બાઈની આંખોમાં ડોક્યા કરતું હતું. એ બાઈના સનાતન નારીતત્વને કોઈ કારમો આઘાત લાગ્યો હોય એમ એ ફફડતી હતી. પણ એ બધા જ ભાવથી પર તેનું અનુપમ સૌંદર્ય રાજમહાલયના મહારાણીને પણ ઝાંખા પાડતું હોય તેમ ઝરહરા થઈ રહ્યું હતું. પવન આવે અને દીવાની જ્યોત ઊંચી નીચી આડી અવરી તેજ ઝાંખી થાય પણ ઠરે નહીં, ત્યાં સુધી પોતાનો પ્રકાશ છોડતી નથી. તેમ વિટંબણાઓથી વિંટરાયેલી હોવા છતાં એ બાઈનું ઈશ્વરદત્ત રૂપ ઝબકી રહ્યું હતું. બાઈના વેશ પરથી તે વિધવા છે એમ તરત સમજાઈ ગયું. આવો બેન, મહારાણીએ બાઈનો સત્કાર કર્યો. પ્રથમ દર્શને જ તેમને એ વિધવા પ્રત્યે સહાનુભૂતિ થઈ. વિધવા બાઈ શાલાવતીને નમન કરીને શરમ અનુભવથી ઊભી રહી. તમે કેવા છો બેન? શાલાવતીએ વાતચીતની શરૂઆત કરી. બ્રાહ્મણ, કહો મારી પાસે કેમ આવવું પડ્યું? મહારાણી શાલાવતીએ પૂછ્યું. આ બાઈ હરખ કરવા નહોતી આવી, એ તો તેનો દેખાવ કંઈ આપતો હતો. વખાની મારી આવી છું. કહો શું કષ્ટ છે? મહારાણીએ બાઈના દુઃખમાં ભાગ લેવા માંગતા હોય તેમ હેતપૂર્વક કહ્યું. બ્રાહ્મણભાઈ જવાબ દેવા ગઈ પણ કાંઈ બોલી ન શકી. તેના ધ્રુજતા હોઠમાંથી શબ્દો ન નીકળ્યા. બોલવાનો પ્રયત્ન કરવા જતાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સાલાવતીએ ઊભા થઈ એ રડતી વિધવાને બરડે મમતાભર્યો હાથ ફેરવ્યો. દુખિયારી અબરાને વાંસે હાથ ફેરવવામાં તેમને મહારાણી પદ આડું ન આવ્યું. આવી બાબતોમાં સાલાવતી વિશ્વામિત્રની પ્રકૃતિ જેવા હતા. કોઈ વાતે મૂંઝાશોમાં મને તમારી બહેન સમજજો. જે કહેવું હોય તે ખુલ્લા દિલથી કહો. જરાય સંકોચ ન રાખશો. મારી પાસે આવ્યા પછી કોઈ તમારો વાર વાંકો કરી શકે તેમ નથી. મહારાણીએ બ્રાહ્મણબાઈને સ્વસ્થ કરવા ધરપત આપી. મહારાણી, હું બ્રાહ્મણ છું, વિધવા છું. મારે બે બાળકો છે. તેના પર રંડાપો ગારું છું. પણ વરીબાઈને ઘરે ડૂમો ભરાયો. પણ શું, તમે અકરાવમાં વાત કરો તો મુશ્કેલીમાંથી માર્ગ નીકળે. ઈશ્વરે મારા પતિ લઈ લીધા પણ ભર્યું રૂપ રહેવા દીધું. ભમરા જેવા પુરુષોની દ્રષ્ટિ મારા પર ચોંટી રહે છે. બેન, આપણો તો સ્ત્રીનો અવતાર, બહુ ધ્યાન રાખીને જીવવું જોઈએ. જાત સંકોરીને રહેવું, સાલવતીએ સામાન્ય બોધ વચન કહ્યા. મહારાણી, એ બધું હું સમજું છું. મારા નાના બાળકોને મોટા કરવાની લાલસા ન હોત તો હું સતી થાત. પણ બાળકો પરનું હેત ન છૂટ્યું. છતાં મેં પતિના અવસાન પછી મારા જીવનનો ઢંગ સદંતર બદલી નાખ્યો છે. તો તને વૈધવ્યના કપરા દિવસો વિતાવવામાં વાંધો નહીં આવે. હું એમ જ માનતી હતી. આપણા મનમાં પાપ ન હોય તો આપણને કોણ હેરાન કરવાનું છે. પણ એ માન્યતા ખોટી ઠરી. કેમ, શું થયું? છેલ્લા થોડા દિવસથી એક પુરુષ મારી પાછળ પડ્યો છે. શું કરે છે એ? રોજ રાતે આવી મારું બારણું ખખડાવે છે. પડોશીઓને કહેવું એ લોકો તેને વારસે. પડોશીઓને મેં કહી જોયું એ બધા પેલા પુરુષથી ડરે છે. બધા ડરે છે? કોણ છે એ બે માથાનો? મહારાણીની આંખમાં ક્રોધની ટસરો ફૂટી. મહારાજ વિશ્વમિત્રના ન્યાયી રાજ્યમાં આવો માથાભારે માણસ કોણ હશે એ જાણવાની તેમને ઇંતેજારી થઈ. કહે છે કે સેનાપતિજી ભદ્રાક્ષનો માનીતો સારથી છે. એ સારથી બારણું ખખડાવીને ચાલ્યો જાય છે કે કંઈ બોલે છે? મહારાણી, એ રોજ રાતે બહાર ઊભો અઘટિત માગણી કર્યા કરે છે. જવાબમાં હું કાંઈ ન કહું એટલે કંટાળીને જતો રહે છે. મારી પ્રતિષ્ઠા હલકી પડે તેનું મને પારાવાર દુઃખ થાય. પણ અત્યાર સુધી હું સમસમીને બેઠી રહી. હવે તેણે ધમકી આપી છે કે હું બારણું નહીં ઉગાડું તો એ તોડી નાખશે. આવા ત્રાસથી કંટાળી હું કાન્યકુબજ છોડી જતી રહેવા તૈયાર થઈ હતી. અમે રાંક લોકો બીજું શું કરીએ? સાત પેઢીનું ગામ છોડી દેતી હતી. ત્યાં એક ડોશીમાં મને કહે આ વાત મહારાજ વિશ્વમિત્રને કાને પહોંચાડ ને. એ ન્યાયી રાજા છે, જરૂર તને ન્યાય અપાવશે. મહારાણી, મહારાજા સમક્ષ આવી વાત કરતા મને સંકોચ થયો એટલે હું આપની પાસે આવી. બ્રાહ્મણભાઈ આટલું બોલી નજરથી જમીન ખોતરતી હોય તેમ નીચું જોઈ ગઈ. સિલવંત નારીને આવી વાત કરતા એ આઘાત લાગે છે. બેન, તમે થોડીવાર બહાર બેસો. મહારાજ હમણાં પધારવા જોઈએ. પહેલાં હું બધી વાત તેમને કરી લઉં પછી તમને બોલાવીશ. પોતાના રાજ્યમાં એક સામાન્ય નારીને આવી લાચારી ભોગવવી પડે છે તે જાણી મહારાણીને રોમે રોમ રાય ચડી ગઈ. સેનાપતિનો સારથી શું ખુદ સેનાપતિ પણ આવી દૃષ્ટા કેમ કરી શકે? વિશ્વામિત્રના સ્વધર્મચારિણી તરીકે તેમને પણ આમાં પોતાનો થોડો દોષ લાગ્યો. જી મહારાણી, હું બહાર બેસું છું, એ સારથીનો ત્રાસ આપ બંધ કરાવો એટલી જ મારી વિનંતી છે. બ્રાહ્મણબાઈએ ખોરો પાથર્યો, મહારાજને આવવા દે, તારા મૂંઝવણનું અવશ્ય નિવારણ થશે, થોડી વાર તું બહાર બેસ. બ્રાહ્મણી મહારાણીને વંદન કરી બહાર ગઈ. મહારાણી એકલા પડ્યા, જે સાંભળ્યું તેથી તેમના અંતરને આઘાત લાગ્યો. પહેલી વાર તેમને જીવનની કલુષિતતાનું દર્શન થયું. થોડી વારે મહારાજ વિશ્વામિત્ર આવ્યા, તેમના પગલામાં ઉત્સાહ હતો, તેમના વદન પર મધુર સ્મિત હતું. કેમ આજ તમે ગુસ્સે હો, એવા કેમ લાગો છો? વિશ્વામિત્રે મહારાણીને ખભે હાથ મૂકતા કહ્યું, મહારાજ મારે તમને એક વાત કરવી છે. સાલાવતી ગંભીર હતા. મહારાજ એ સંબોધન કેમ વાપરવું પડ્યું? સહેતુક કહી શાલાવતીએ બ્રાહ્મણ વિદ્વાની વાત અચથી ઇતિ સુધી કહી સંભળાવી. આવું સંભવે એ જ તેમની કલ્પના બહાર હતું. શાલાવતી વાત સાંભળી વિશ્વામિત્ર ચોંકી ઉઠ્યા. તેમનો રમતિયાર ચહેરો જાણે સરગી ઉઠ્યો. તેમના અંતરમાં કોઈ એવો ઉલ્કાપાત ઉઠ્યો કે તેઓ આગળ કાંઈ ન બોલી શક્યા. આનો કોઈ માર્ગ કાઢવો પડશે ને? શાલાવતીએ પતિની ક્રુદ્ધ મુખ મુદ્રા સામે જોઈ રહેતા કહ્યું, શાલાવતી આ મારો દોષ છે. વિશ્વામિત્રના સ્વરમાં કંપ હતો. તમારો એકલાનો શા માટે? આપણો દોષ છે. શાલાવતીને પણ વિશ્વામિત્ર જેટલું જ દુઃખ થયું હતું. મારા રાજ્યમાં એક નિર્દોષ નારી પર આટલી હદ સુધી વીત્યું તોય હું તેનાથી અજ્ઞાત છું. રાણીવાસમાં હું એવો અટવાઈ ગયો કે નગરચર્યા માટે ફરવાનું ભૂલી ગયો. મને એમ કે વહીવટનું તંત્ર એક વખત સરખું ગોઠવ્યા પછી આપોઆપ વ્યવસ્થિત ચાલ્યા કરશે. મારી એ ભૂલ છે. રાજવીને અવારનવાર જોતા રહેવાની ફુરસદ ન હોય તો ગમે તેવા સારા તંત્ર નહીં, કથરી જતા વાર નથી લાગતી. મેં પ્રમાદ સેવ્યો એ મારી ભૂલ. વિશ્વામિત્ર ઊંડા વિચારમાં ઉતરી ગયા. પોતાના તંત્રમાં સડો પેઠો એ વાત તેમને ખૂબ ગંભીર લાગી. હવે શું કરવું છે? કઈ વારે મહારાણી શાલાવતીએ પૂછ્યું, હવે તમે ખરું કહ્યું, કંઈક કરવું તો પડશે. એ ત્રસ્ત નારીને કોની ભૂલ છે અને કોની નથી એ તત્વ ચર્ચામાં શું રસ હોય? એને બાપડીને ન્યાય જોઈએ. તમે ખાતરી રાખો એ બ્રાહ્મણ વિદ્વાને ન્યાય મળશે. એવો ન્યાય મળશે કે ફરી કોઈ રાજ્ય અધિકારી કાન્યકુંભજની નારી પ્રત્યે કુદ્રષ્ટિ કરવાનો વિચાર સુદ્ધા કરતા થરથરી ઉઠશે. વિશ્વામિત્રએ મક્કમતાપૂર્વક કહ્યું, એ અબરાને મેં રોકી છે, અહીં બોલાવું? હા બોલાવો. શાલાવતીએ દાસી દ્વારા બ્રાહ્મણ વિદ્વાને બોલાવી. બ્રાહ્મણી અંદર આવીને સંકોચાતી હોય તેમ દૂર ઊભી રહી. બેન હું તમારી ક્ષમા યાચું છું. વિશ્વામિત્ર સ્વસ્થ થઈ ગયા હતા. જવાબમાં કંઈ કહેવાને બદલે બાઈ ટગર ટગર જોઈ રહી હતી. તે ક્ષમા મંગાવવા નહોતી આવી. તેને તો પોતાની થતી કનડગત બંધ કરાવવી હતી. બેન મને ક્ષમા નહીં આપે? મહારાજ વિશ્વામિત્રે ફરી પૂછ્યું. મહારાજ હું તો તમારી દીકરી છું, ક્ષમા આપનારી હું કોણ? હું તો દુઃખ રડવા અને તે દૂર કરાવવા આવી છું. બહેન આટલો સમય તારે યાતના ભોગવવી પડી તે બદલ હું ક્ષમા યાચું છું. હવે એક દિવસ, ફક્ત એક જ દિવસ એ યાતના ભોગવી લઈશ. મહારાજ આપ કહો તેમ કરવા હું તૈયાર છું. વિધવાએ કહ્યું, જો બહેન એ નર રાક્ષસ આજ રાતે પણ બારણું ખખડાવવા આવવાનો. એ વખતે ગભરાયા વિના ઘરની બારીમાંથી દોકું કાઢી તેને ધીમેથી કહેજે, રોજ ઘરના બારણા ખખડાવી મને અપ્રતિષ્ઠિત કરતા ગાજતા નથી? પ્રેમ થયો હોય તો મૂંગા મૂંગા આવતા નથી આવડતું? કાલ રાતે જરાય અવાજ કર્યા વિના બારણાને ધક્કો મારી અંદર ચાલ્યા આવજો. બસ બેન, આ તો નાટક કરવાનું છે. આવું નાટક કરતાંય સંભવિત નારીને મરવા જેવું લાગે તે હું સમજું છું, પરંતુ આ ક્ષણથી મારું ન્યાયનું ચક્ર ફરતું થઈ ગયું. એમાંથી કોઈ નહીં છટકે. મને એટલી મદદ કર, પછી આવતીકાલે સવારથી તારે બાળકો સાથે રાજમહાલયમાં રહેવા આવી જવાનું છે. આ વાત ગુપ્ત રાખજે, બાકીનું બધું હું સંભાળી લઈશ. કાન્યકુબજની ન્યાય પરંપરાને જરાય આંચ આવવા નહીં દઉં. બ્રાહ્મણ વિધવા મહારાજ વિશ્વામિત્રની વાત નીચું જોઈ સાંભળી રહી. આવી શરમકથાનું પોતે એક પાત્ર છે, તેનો ક્ષોભ બાઈનું અંતર કોરી રહ્યો હતો, પણ બીજો કોઈ ઉપાય નહોતો. ભદ્રાક્ષના સાથીને બીજું કોણ પૂરું પડે? બીજે દિવસે રાતે, ચાલો મહારાણી, બ્રાહ્મણ વિદ્વાને ઘેર મહારાજ વિશ્વામિત્રએ કહ્યું, મારે સાથે આવવાનું છે? સાલાવતીએ પૂછ્યું, કેમ? જે અપ્રતિષ્ઠા કાન્યકુંભજની એક સંભવિત બ્રાહ્મણ નારીએ આટલા દિવસ સુધી સહી તે તમે બે ઘડી નહીં સહી શકો? વિશ્વામિત્ર સમસંવેદન અનુભવી રહ્યા. ના ના, મારા મનમાં એવું કાંઈ નથી. સાલાવતી વિશ્વામિત્રની સાથે ગમે ત્યાં જવા તૈયાર હતા. તો ચાલો. મહારાજ વિશ્વામિત્ર અને મહારાણી સાલાવતી વેશ પલટો કરી રાજમહાલયના પાછલા બારણેથી નીકળ્યા. રાત હજી જામી નહોતી, લોકોની અવર જવર ચાલુ હતી. એ બધા લોકોની વચ્ચે રાજા રાણી પણ સામાન્ય માનવીની જેમ આગળ જઈ રહ્યા હતા. કોઈ તેમને ઓળખી ન શકે એટલો સફર તેમનો વેશ પલટો હતો. બ્રાહ્મણવાડામાં પહોંચી વિશ્વામિત્ર અને સાલાવતી પેલી વિધવા સ્ત્રીને મળવા આવ્યા હોય તેમ સ્વાભાવિકતાપૂર્વક એના ઘરમાં દાખલ થઈ ગયા. કોઈક તેમને જોયા હશે, પણ એમાં કોઈ નોંધપાત્ર હોય એમ કોઈને ન લાગ્યું. ખાસ કરીને સ્ત્રી પુરુષ બંને સાથે હતા એટલે. વિધવાના ખાલી ઘરમાં પ્રવેશી મહારાજે ઘરને ખૂણે ઝાંખો દીવો પેટાવ્યો. મહારાણીને મોઢું ન દેખાય તેમ ખાટલા પર બેસાડ્યા. મહારાજ વિશ્વામિત્ર પોતે પછીતના અંધકારમાં લપાઈને ઊભા. સમ 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 કરતી રાત મંથર ગતિએ પસાર થઈ રહી. બ્રાહ્મણ વિધવાના નાના સા ઓરડામાં વિશ્વામિત્ર અને સાલાવતી શાંત હતા. થોડીવાર માર્ગ પરનો કોલાહલ ચાલુ રહ્યો ત્યાં સુધી એ બંનેને પોતાની આસપાસ સામાન્ય જીવન વ્યવહાર ચાલી રહ્યો છે એમ લાગ્યું. પણ ધીમે ધીમે ઓછો થતો એ કોલાહલ લગભગ બંધ પડી ગયો ત્યારે મહારાણીને એકાંત આકરું લાગવા માંડ્યું. એકાંતનો ત્રાસ હરવો કરવા સામાન્ય રીતે માનવી ગીત ગણગણે છે, પણ અત્યારની વિશિષ્ટ પરિસ્થિતિમાં એ શક્ય નહોતું. ગીત ગાવાની વાત ક્યાં કરવી? આ અજાણ્યાને ગુંગરાવનારા વાતાવરણમાં મુક્ત શ્વાસ લેવાનું પણ સરળ નહોતું. ભય નહોતો, પણ અક્રામણ અવશ્ય હતી. મહારાજ વિશ્વામિત્ર આ પ્રકારના અનેક અનુભવોમાંથી પસાર થઈ ચૂક્યા હતા. મહારાણી સાલાવતી માટે આ નવું હતું. પતિ પત્ની બાજુ બાજુમાં હોય છતાં વાત ન કરી શકાય તે પણ નવો અનુભવ હતો. સામાન્ય સંજોગોમાં બાળકના રુદનનો સ્વર આઘાતજનક લાગે છે, પણ અત્યારની તંગ માનસિક પરિસ્થિતિમાં બાજુના કોઈ ઘરમાંથી બાળકના રડવાનો અવાજ આવે કે માતા તેને ધમકાવતી સંભળાય તો મહારાણીને એકાંતના કંટાળામાંથી એટલી રાહત મળતી. માનવી જીવનનો સાપેક્ષવાદ અત્યારે અદ્રશ્ય રીતે વ્યક્ત થતો હતો. રાત્રિનો બીજો પ્રહર વીત્યા પછી બે એક ઘડીએ સેનાપતિ ભદ્રાક્ષનો સારથી ગોમુખ વિધવા બ્રાહ્મણીના ઠાલા અટકાવેલા બારણાને ધીમેથી હડસેલો મારી જરાય અવાજ ન થાય એમ ઉગાડી ચોર પગલે ઓરડામાં પ્રવેશ્યો. ગોમુખના પ્રવેશ સાથે જ બ્રાહ્મણ ઘરનો સાત્વિક ઓરડો સુરાની તીવ્ર બદબોથી ગંધાઈ ઉઠ્યો, તમસ સત્વને અભડાવી રહ્યું. ઝાંખા અજવાળામાં બારણાને પીઠ દઈ ખાટલા પર બેઠેલા મહારાણી સાલાવતીને બ્રાહ્મણ વિધવામાંની ગોમુખ લથડતે પગલે લટ્ટુપટ્ટુ થતો એ તરફ ચાલ્યો. કામાસક્તને અંધ કહેવાય છે તે યોગ્ય જ છે. ગોમુખ લવતો હતો, પ્રિયા તે મને બહુ ટટ્રાવ્યો, આવ આજ બધા દિવસનો ખંગ વારી દઈએ. એકાંતની અકરામણથી ત્રાસી ઉઠેલા મહારાણી સાલાવતી માટે ગોમુખનો લવારો અસહાય થઈ પડ્યો. તેમને કાનના કીડા ખરી પડતા હોય એવું લાગ્યું. આવી બર્બરતા તેમને માટે કલ્પના અતીત હતી. મહારાણીનો રોષ કાબૂમાં ન રહ્યો, તેમણે ઝડપભેર ઉઠી ગોમુખને ગાલે આંગળા ઉઠી આવે એવો તમાચો ફટકારી દીધો. ગોમુખ ડગાઈ ગયો, તેનો નસો અડધો ઉતરી ગયો. વિધવા બ્રાહ્મણી સેનાપતિના સાથીને મારવાની હિંમત ક્યાંથી લાવી? કંઈ ચમત્કાર થયો છે ઉલટા? ગોમુખની જીભે તરત જ ગાર ચડી, પણ એટલું બોલી તેણે ઊંચું જોયું ત્યાં તેના મોતિયા મરી ગયા. ભયનો માર્યો તે ફિક્કો ફચ થઈ ગયો. ગોમુખ સામે મહારાણી સાલાવતી અને મહારાજ વિશ્વમિત્ર ઊભા હતા. ગમે તેવા ઝાંખા અજવાળામાં કે ગમે તેવા નશામાં ગોમુખ મહારાજ વિશ્વમિત્રને ઓળખ્યા વિના કેમ રહે? તેનો રહ્યો સયો નશો ઉતરી ગયો. લરી લરીને વંદન કરતા ગોમુખે કહ્યું, મહારાજ હમણાં તમે અપશબ્દ કોને કહ્યો? વિશ્વમિત્રનો ધીમો અવાજ પણ દુસ્સહ પ્રતાપ વેરી રહ્યો. મહારાજ, ગોમુખે ફોફરાતા કહ્યું, આપ આ સ્થાને હો એવી કલ્પના પણ ક્યાંથી હોય? ને સેનાપતિ ભદ્રાક્ષનો સાથી ગોમુખ આ રીતે નિરાધાર સ્ત્રીના ઘરમાં ઘૂસે એની કલ્પના મારે કરી જ રાખવાની કા? અને આ ઘરના વાસી તો તમારા અપશબ્દને જ યોગ્ય એમ પણ મારે સમજી લેવાનો ને? મહારાજનો ધીમો સ્વર કાતિલ છરીની જેમ ગોમુખના દિલ સોંસરવો ઉતરી ગયો. આ સ્વરની તાકાતથી તે પરિચિત હતો. ગોમુખને પોતાની સામે કાર તરવરતો દેખાયો. મહારાજ, પરસેવે રેબઝેપ ગોમુખે વિશ્વમિત્રના પગમાં પડતા કહ્યું, મને ક્ષમા કરો, મારી ભયંકર ભૂલ થઈ ગઈ. હું માણસ મટી પશુ બની ગયો, મારો ધર્મ ચૂક્યો, મારા દોસ્ત સામે ન જોશો, આપની મેં અનન્ય ભાવે સેવા કરી છે. મારી કાન્યકુંભજની પ્રજા પાસેથી એ સેવાનું મૂલ્ય આ રીતે વસૂલ કરો છો? વિશ્વમિત્ર સ્વસ્થ દેખાતા હતા, પણ મહારાજના સ્વભાવનો જાણકાર ગોમુખ એ ધીમા અવાજ પાછળની પીખાસ પારખી ગયો હતો. ગોમુખ ગભરાઈ ઉઠ્યો, તેના હોશકોશ ઉડી ગયા. મહારાજ સી સજા કરશે તેની કલ્પનામાં ગોમુખને તમ્મર આવવા લાગ્યા. તેના ગાત્ર ભયથી ગરવા લાગ્યા. મૃત્યુના ભયાનક ઓરા પોતાના પંજા પ્રસારીને તેને જકડી રહ્યા હોય તેમ ગોમુખને લાગ્યું. મહારાજ વિશ્વમિત્રએ તારી પાડીને તરત પાંચ અંગરક્ષકો એ ઓરડામાં ઘસી આવ્યા. આ મહાશયને ઓળખો છો કે? વિશ્વામિત્રે ગોમુખને રમાડતા હોય તેમ અંગરક્ષકોને કહ્યું, આપણા સેનાપતિ ભદ્રાક્ષના સારથી ગોમુખ તે આ ભાઈ પોતે તેમને જાળવીને કારાગારમાં લઈ જાઓ, આવતીકાલે તેમને દરબારમાં હાજર કરજો, જી આજ્ઞા. કંઈ અંગરક્ષકોએ ગોમુખને 5 વડીએ બાંધ્યો. એક સૈનિક આ ઘરની ચોકી કરવા રાતભર અહીં રહે, બાકીના ગોમુખને લઈ જાય, મહારાજે આજ્ઞા કરી. અંગરક્ષકો ગોમુખને લઈને ગયા, ત્યાં સુધી એક શબ્દ ન બોલી શક્યો. થોડી વારે વિશ્વામિત્ર અને સાલાવતી પણ રાજમહાલય તરફ ઉપડ્યા. ગોમુખ આવ્યો, પકડાયો, ગયો. એ બધું એટલી શાંતિને ઝડપથી પતી ગયું કે પડોશના લોકોને આ બનાવની કાંઈ ખબર ન પડી. સ્વામી, આ અભદ્ર લોકોની બીભત્સતા મારાથી પરવાર પણ ન સહી જાય, મહારાણીએ કહ્યું. ગોમુખની ભ્રષ્ટતા નજરો નજર જોઈ તેઓ હચમચી ઉઠ્યા હતા. પશુતાનું આવું નગ્ન પ્રદર્શન તેમણે પ્રથમવાર જોયું. પ્રેમમાં બળજબરી હોઈ શકે એની એમને કલ્પના સરખી નહોતી. મહારાણી, સંસ્કારી સમાજ આનાથી સુગાઈને દૂર બેસી રહેશે તે નહીં ચાલે. સમાજે આવી સંસ્કારહીનતા સામે ધર્મયુદ્ધ આરંભી પોતાનું પ્રભુત્વ જમાવવું પડશે. ભ્રષ્ટતા શરમાઈ મરે એવું હવામાન ન જામે ત્યાં સુધી બર્બરતા નિર્મૂળ ન થાય. સંસ્કારી અને અસંસ્કારી એવા સમાજના બે અલગ વર્ગ પાડી દેવાથી કામ નહીં ચાલે. મોટો સમુદાય અસંસ્કારી હોય તો પોતાના નિસર ભારે વજનથી તે સંસ્કારી સમાજને પણ નીચો પાડે છે. કોઈ પણ સમાજની સમગ્રતયા સંસ્કારિતાનું માપ તેના સર્વશ્રેષ્ઠ અંગ પરથી ન નીકળે, પણ તેના નબળા ગણાતા અંગને ગણતરીમાં લઈને જ કાઢી શકાય. સારાએ સમાજનું નૈતિક ધોરણ જરા ઊંચું આવે તો જ જીવન સહ્ય બને. જીવન સહ્ય બનાવવાનું કાર્ય કેટલું કપરું છે તેનો તમને આ અનુભવ પરથી ખ્યાલ આવ્યો. અશિષ્ટને સખત હાથેથી દાબી દેવું અને શિષ્ટને વિકસાવવાની યોગ્ય તક આપવી એ જ રાજવીનો ધર્મ છે. મહારાજ વિશ્વામિત્ર આ પ્રસંગની ચર્ચા કરતા સમાજ અને સંસ્કારના સમતોલનની કલ્પનાઓએ ચડી ગયા. રાજવી ધર્મ વિશે તેઓ સદૈવ સજાગ હતા. દુષ્ટ ગોમુખને શી સજા કરશો, સમાજ અને સંસ્કારની રસપ્રદ ચર્ચા ચાલતી હોવા છતાં સાલાવતી ગોમુખની દુષ્ટતા ભૂલી શકતા નહોતા. એની સજા નિશ્ચિત છે, એમાં કોઈ અન્ય વિચારને અવકાશ નથી. ગોમુખ, સૂર્યે ચઢશે. સૂર્યે? સાલાવતી ચોંકી ઉઠ્યા. જેમનો ધર્મ પ્રજાની સર્વ પ્રકારે સુરક્ષા કરવાનો છે તેઓ જ પ્રજાને પીડવાનો પ્રયાસ કરે તો તેમને માટે સૂર્યથી હરવો કોઈ દંડ ન હોઈ શકે. એ બાબતમાં હું સ્પષ્ટ છું. કુસુમથી એ કોમળ લાગતા મહારાજ વિશ્વામિત્ર આવી બાબતમાં વજ્રથી એ કઠોર થઈ શકતા. મહારાજની એ દઢતાને કોઈ પ્રતિકાર ન કરી શકતું. એ દઢતા તેમના ચારિત્ર્યનું એક અંગ હતું. બીજે દિવસે મહારાજ વિશ્વામિત્ર દરબારમાં જવા નીકળતા હતા ત્યાં સેનાધિપતિ ભદ્રાક્ષ આવી પહોંચ્યા. તેમના વદન પર વેદના હતી. ભદ્રાક્ષને જોઈ વિશ્વામિત્રને આશ્ચર્ય ન થયું. તેઓ આવશે જ એવી તેમની ગણતરી હતી. સદાય અક્કડ અને અણનમ રહેતા ભદ્રાક્ષ કોઈ અસહાય બોજ તરે હોય તેમ સહેજ વાંકા વરી ગયા હતા. તેમનો દુસ્સહ પ્રતાપ ઝંખવાઈ ગયો હતો. તેમના દઢ પગલાં લથડાતા હતા. આગલી સાંજે જેમણે ભદ્રાક્ષને જોયા હોય તે એમને ઓળખી ન શકે એટલો ફેર તેમનામાં બે પ્રહરમાં પડી ગયો હતો. ભદ્રાક્ષનો દેખાવ વાવાઝોડામાં ઢરી પડેલા પોપિંગ વૃક્ષ જેવો થઈ ગયો હતો. આવો સેનાપતિજી, મહારાજ વિશ્વામિત્રે સ્વાભાવિક સ્વરે ભદ્રાક્ષનું સ્વાગત કર્યું, કશો અણગમો ન બતાવ્યો, પોતાના મનની વાત તરત કહી નાખવાની તેમને ટેવ નહોતી. મહારાજ, એક વિનંતી કરવા આવ્યો છું. ભદ્રાક્ષના સ્વરનો રણકો અદૃશ્ય થઈ ગયો હતો. કહો, વિશ્વામિત્ર સેનાધિપતિ સામે જોઈ રહ્યા. એ દ્રષ્ટિ દ્વારા તેઓ ભદ્રાક્ષને માપવા મથતા હતા. ભદ્રાક્ષને શી વિનંતી કરવાની છે તે જાણ્યા વિના વિશ્વામિત્ર પોતાનું મન ખુલ્લું કરવા નહોતા માંગતા. વિશેષ એક શબ્દ પણ બોલવાનું તેમને નિરર્થક લાગ્યું. ભદ્રાક્ષ પણ પરભર મહારાજ વિશ્વામિત્ર સામે જોઈ રહ્યા. મહારાજ પોતાને વિશે શું ધારે છે તેની કોઈ અટકર વિશ્વામિત્રના ચહેરા પરથી થઈ શકે તેમ નહોતું. વિશ્વામિત્રનું વદન ભાવિ જેવું ગહન હતું. મહારાજ, મેં ગઈ રાતના પ્રસંગની વાત સાંભળી, ભદ્રાક્ષે કઈ વારે કહ્યું, આપને એ બાબત શું લાગ્યું? હજી પણ વિશ્વામિત્ર ભદ્રાક્ષનું મન વાંચવા મથતા હતા. સેનાપતિ સારથી ગૌમુખની સિફારસ કરવા આવ્યા છે કે નહીં એ તેમને સમજાતું નહોતું. અત્યારે હું ગૌમુખ વિશે વાત કરવા નથી આવ્યો. ભદ્રાક્ષે પોતાના સ્વરમાં લાગણી વેળા જણાય ન આવે તેની કાળજી રાખતા કહ્યું. કટોકટીની આ પરે ભદ્રાક્ષ પોતાનું ગૌરવ જાળવવા મથતા હતા. તો પહેલીવાર વિશ્વામિત્રને આશ્ચર્ય થયું. તેમણે માની લીધું કે ભદ્રાક્ષ આડી અવરી પ્રસ્તાવના કરી છેવટે ગૌમુખની વાત કર્યા વિના નથી રહેવાના. એ માન્યતા નિરાધાર ઠરી. ભદ્રાક્ષ ગૌમુખની નહીં તો બીજી કઈ વાત કરવા આવ્યા હશે અને એમાં આટલા ગંભીર થવા જેવું શું હશે? મહારાજ, મારી છેલ્લી માંગણીની અવગણના ન કરશો? ભદ્રાક્ષના સ્વરમાં વિનંતીનો ભાવ હતો. આજ મને સેનાપતિ ભદ્રાક્ષની વાત સમજાતી નથી, વિશ્વામિત્રએ કબૂલ્યું. મહારાજ, આપનો સેનાપતિ ભદ્રાક્ષ એ પદ પરથી નિવૃત્ત થવા માંગે છે. એટલું કહી ભદ્રાક્ષે ગરું ખૂંખાર્યું. કારણ? હવે નવાઈ પામવાનો વારો વિશ્વામિત્રનો આવ્યો. તેઓ ભદ્રાક્ષને જુદા જ સ્વરૂપે જોઈ રહ્યા. મહારાજ, માનવીએ પોતાનો નિવૃત્તિકાર પારખી લેવો જોઈએ. ભદ્રાક્ષ કોઈ ત્રાહિતની વાત કરતા હોય તેમ બોલ્યા. અવાજમાં લાગણી વસતા ન આવે તે માટે તેઓ મથી રહ્યા. સેનાધિપતિ, મેં તમારા સાથીને પકડ્યો તેથી માઠું લાગ્યું? વિશ્વામિત્રે ગોર ગોર વાત કરવાના બદલે સીધું પૂછી લીધું. મહારાજ, આપ એવું ધારી લેશો તો મને અન્યાય કરશો. તો શું છે? મારાથી હવે કાન્યકુબજના સેનાધિપતિ તરીકે ફરજ નહીં બજાવાય. ભદ્રાક્ષ લાંબી દલીલોમાં ઉતરવા ન માગતા હોય તેમ પોતાની વાતને વર્ગી રહ્યા. પોતાનો સર્વોચ્ચ અધિકાર છોડવાની પરે તેઓ નિરપેક્ષ રહેવા મથી રહ્યા હતા. કડવાશ ઊભી થાય એ તેમને પસંદ નહોતું. સેનાપતિજી, વિશ્વામિત્રએ શાંત સ્વરે કહ્યું, ગઈ રાતે મેં ગૌમુખને ભ્રષ્ટતા આચરતો હાથોહાથ પકડ્યો અને આજ તમે સેનાધિપતિ તરીકે નિવૃત્ત થાવ તો લોકો શું ધારશે? લોકો આ બંને બનાવોને એકને એક બેની જેમ સાંકળી લીધા વિના રહેશે કે? મહારાજ, આપે ગૌમુખને પકડ્યો તેને અને મારી નિવૃત્તિને સંબંધ છે, પરંતુ આપ કલ્પો છો તેવો નહીં. ભદ્રાક્ષે સ્વસ્થ સ્વરે કહ્યું, હાલ આપને નિવૃત્ત થવાનું કોઈ કારણ નથી. વિશ્વામિત્રને હજી ભદ્રાક્ષની વાત અકલ લાગતી હતી. મહારાજ, આપે સીમા ચોરી કરતા દુષ્ટોને પકડ્યા, પછી પેલા હે ગુપ્તચરોને ઝડપ્યા, ત્યારે મેં મનોમન નિર્ણય કર્યો હતો કે ત્રીજી વાર આપને આ રીતે ગુનેગાર પકડવાનો પ્રસંગ આવે તો મારે નિવૃત્તિ સ્વીકારી લેવી. ભદ્રાક્ષના સ્વરમાં પ્રયત્ન કરવા છતાં આછો કંપ દેખાયો. સેનાધિપતિ, આટલા બધા વર્ષમાં મેં માત્ર 3 ગુણા પકડ્યા, એ તો તમારી કાર્યદક્ષતા ગણાય, તેનું ગૌરવ હોવું ઘટે. સ્વયં રાજવીને ગુના પકડવા પડે એ અધિકારી વર્ગની કાર્યક્ષમતાનો અભાવ સૂચવવા માટે પૂરતું છે. 1, 2, 3 એમ કેટલા ગુના રાજવીએ પકડ્યા એ આંકડાશાસ્ત્ર છે, એમાં મને રસ નથી, ભદ્રાક્ષે ગૌરવપૂર્વક કહ્યું. સેનાધિપતિ, આ પ્રશ્નનો બીજો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે. મહારાજ, ભદ્રાક્ષે કૃતનિશ્ચયતાપૂર્વક કહ્યું, માનવીને એના નિર્ણયમાંથી ચરાવીએ તો તેના ચારિત્ર્યનું બર તૂટી જાય, એટલે તમે નિવૃત્ત થવાનો નિર્ણય કરીને બેઠા છો? હા મહારાજ, એથી વહીવટીતંત્ર પર સારી છાપ પડશે, જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ દબાશે, સર્વોચ્ચ પદે બેઠેલાઓ પોતાના કર્તવ્ય પરત્વે સજાગ રહેતા શીખશે, નાના કર્મચારીની ક્ષતિ માટે પણ ઉચ્ચ અધિકારીનું ઉત્તરદાયિત્વ છે એવો સુંદર સિદ્ધાંત પ્રતિપાદિત થશે. ભદ્રાક્ષ જતા જતા જાણે વિશ્વમિત્રને રાજ્ય વહીવટનો અણમોલ પદાર્થ પાઠ આપી રહ્યા. કાન્યકુબજના સેનાધિપતિ પદ માટે કોઈ યોગ્ય વ્યક્તિને તૈયાર કરવી પડશે ને? મહારાજ, વિશ્વમિત્રે વ્યવહારુ મુશ્કેલી વ્યક્ત કરી. મહારાજ, એમ વાટ જોઈને બેસીએ તો કદી નિવૃત્ત ન થવાય, ભદ્રાક્ષે ડરતાપૂર્વક કહ્યું. મહારાજ, વિશ્વમિત્ર ઉપરાંત અન્ય રાજપુરુષોએ પણ ભદ્રાક્ષને તેમનો નિર્ણય ફેરવવા સમજાવી જોયા, પણ તેઓ પોતાના નિર્ણયમાં અવિચલ રહ્યા. તેમની વાત સૈદ્ધાંતિક રીતે ખોટી છે એમ કોઈ ન કહી શક્યું. યુવાન પ્રતરદન કાન્યકુબજના નવા સેનાધિપતિ થયા. માહિષ્મતી અને તે પછીના યોદ્ધામાં તેમણે અજબ કુશળતાપૂર્વક પોતાની કામગીરી પાર પાડી હતી. ભદ્રાક્ષે સત્તાના સર્વત્ર સૂત્રો પ્રતરદનને સોંપી દીધા. જતા જતા તેમણે કાન્યકુબજ પ્રત્યેની પોતાની વફાદારીનો પુનરોચ્ચાર કર્યો અને નવા યુવાન સેનાધિપતિને સફળતા ઈચ્છી. ભદ્રાક્ષે નિવૃત્ત થઈ રાજ્યના અધિકારીઓ માટે નવો આદર્શ ઊભો કર્યો. ગૌમુખને સૂર્ય ચડાવવામાં આવે તે બનાવની ચર્ચા સામાન્ય સંજોગોમાં મહિનાઓ પર્યંત ચાલત. ગૌમુખનું સ્થાન કાન્યકુબજના સારા ગણાતા સારથીઓમાં હતું. તેને દેહાંત દંડની શિક્ષા થાય તે નગરનો બહુ મહત્વનો બનાવ ગણાય. આવી ભૂલ માટે ગૌમુખ કરતા નાના માણસો બચી ગયાના દાખલા હતા. આવી તો ઘણી ઘણી વાતો થઈ શકત, પરંતુ ભદ્રાક્ષની અણધારી નિવૃત્તિએ ગૌમુખના દેહાંત દંડની વાત ગૌણ બનાવી દીધી. રાજમહાલયના મંત્રણા ગૃહમાં મહારાજ વિશ્વમિત્ર અને રાજપુરુષો કોઈ ગંભીર મંત્રણામાં તલ્લીન થઈ ગયા હતા. મહારાણી સાલાવતી હાજર હતા. સેનાધિપતિ પ્રતરદન કાશી પર આક્રમણ કરવાની વાત લાવ્યા હતા. કાશીએ કાન્યકુંભજનું કંઈ બગાડ્યું નહોતું. કાન્યકુંભજ સામે લડવાનો તેનો વિચાર હોય તેવું પણ જાણવા મળ્યું નહોતું. છતાં પ્રતરદન ભારપૂર્વક કહેતા હતા કે કાન્યકુંભજનું સૈન્ય કાશી પર ચઢાઈ કરવા લઈ જવું જોઈએ. વિજયી સૈન્યને કાર્યક્ષમ રાખવું હોય તો થોડે થોડે વખતે યુદ્ધ કરતા રહેવું જોઈએ. એ હતો પ્રતરદનની માન્યતાનો મુખ્ય જોગ. કેટલાક રાજપુરુષો પ્રતરદનની આ માન્યતાનું સમર્થન કરતા હતા. શસ્ત્રો કટાઈ જવા ન દેવા હોય તો અવારનવાર બહાર કાઢતા રહેવા જોઈએ, તેમજ સૈન્યમાં પ્રમાદ પ્રવેશવા ન દેવો હોય તો થોડે થોડે સમયે લડતા રહેવું જોઈએ. મહારાજ વિશ્વમિત્ર નિષ્કારણ યુદ્ધે ચડવાની વાતમાં સંમત થતા નહોતા. તેઓ કહેતા હતા, રાજ્યનું સામર્થ્ય બતાવવા વારંવાર લડવા જવું પડે તે બળનું નહીં નિર્બળતાનું ચિહ્ન છે. સામર્થ્ય સ્વયં સિદ્ધ હોવું જોઈએ. બીજું, આપણે સમર્થ હોઈએ એટલે વિના કારણ કોઈને દબાવવા નીકળીએ તે આર્ય સંસ્કારથી વિપરીત છે, એ બર્બરતા છે. એમાંથી દુષ્ટતા ઊભી થાય છે. શક્તિનો સંચય કરી જાણવો અને આપણા ઉભરાતા સામર્થ્ય પર અંકુશ રાખી જાણવો તે પણ સંસ્કૃતિના વિકાસ માટે આવશ્યક છે. કેટલાક લોકોને જ્યાંને ત્યાં પોતાની શક્તિનું પ્રદર્શન કરવાની ટેવ હોય છે. આવા લોકો ખરે મોકે ફસકી જવાના અનેક દ્રષ્ટાંતો છે. શક્તિનો સંચય કરતા ન આવડે એમને હાથે મહાન કાર્યો ભાગ્ય જ થાય છે. સંયમ મહત્વનો સદગુણ છે. મંત્રણાઓ ચાલતી હતી ત્યારે મહારાજ વિશ્વામિત્ર સૌને પોતાના અભિપ્રાયો મુક્ત મને વ્યક્ત કરવાની છૂટ આપતા. પોતાની વાત સૌએ સ્વીકારી લેવી જોઈએ તેવો આગ્રહ સેવવાને બદલે વિશ્વામિત્ર બીજાનું દ્રષ્ટિબિંદુ સમજવા અને તેમાંથી યોગ્ય લાગે તે સ્વીકારવા તત્પર રહેતા. મોટે ભાગે મહારાજ વિશ્વામિત્રનું ધાર્યું થતું, પરંતુ અન્યને પોતાના દ્રષ્ટિબિંદુ તરફ વર્તા પહેલાં પ્રહરો પર્યંત ચર્ચા કરવી પડે તો પણ તેઓ ક્યારેય કંટારો ન દર્શાવતા, નિર્ણય કરાવી લેવામાં ઉતાવળ ન કરતા, પોતાની વાત સામાને ઘરે ઉતરાવ્યા પછી જ તેઓ આગળ વધતા. વ્યક્તિ કરતા સમૂહમાં વિશેષ ડાપણ હોવાની શક્યતા તેઓ નકારતા નહીં. મંત્રણા ગૃહની વિચારણાનું મહત્વ એટલું બધું હતું કે એ દરમિયાન મહારાજ વિશ્વામિત્ર કોઈને મળતા નહીં, કોઈ તેમને મળવા ન આવી શકતું. મંત્રણા ગૃહની વાટાઘાટો ગુપ્ત રહેવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. એક સાલાવતી સિવાય મહારાજ વિશ્વામિત્રના અન્ય રાણીઓ પણ મંત્રણા ગૃહમાં ન આવી શકતા. મહારાણી, અમારી આ ચર્ચામાં તમને શું લાગે છે? મંત્રણાઓ નિરર્થક લંબાતી જોઈ વિશ્વામિત્રે બાજુમાં બેઠેલા મહારાણી સાલાવતીને ચર્ચામાં સામેલ કરવા પૂછ્યું. સાલાવતી કોઈ મૌલિક સૂચન કરે તો તે સ્વીકારવાની પણ તેમની તત્પરતા હતી. મહારાણી સાલાવતી કંઈ જવાબ દે તે પહેલાં પ્રતિહાર પ્રવેશ્યો અને લરી લરીને નમન કરવા લાગ્યો. ત્યાં બેઠેલા સૌની આંખો પ્રતિહારને વિંધતી હોય એમ તેના વદન પર ચોડાઈ રહી. મંત્રણાઓ ચાલતી હોય ત્યારે પ્રતિહારે વચમાં અંદર ન આવવું કે કોઈને અંદર ન આવવા દેવા એવો સ્પષ્ટ આદેશ હતો. સૌએ નિયમ જાણતા હતા. પ્રતિહાર આ નિયમનો ભંગ કરી દુષ્ટતા કરી રહ્યો છે એમ ત્યાં બેઠેલા સૌ પોતાની વેધક દ્રષ્ટિ દ્વારા સૂચવી રહ્યા. શાબ્દિક ઠપકા કરતા આ નજરનો ઠપકો વિશેષ આકરો હતો. મહારાજ પ્રતિહારે પોતાનો કોઈ અપરાધ થઈ ગયો હોય તેવા ભાવપૂર્વક કહ્યું. પ્રતિહારનું આટલું સંબોધન પણ અસહાય થઈ પડ્યું હોય તેમ પ્રતરદને પ્રતાપી સ્વરે કહ્યું, પ્રતિહાર જી. પ્રતિહાર પ્રત્યુત્તરમાં માત્ર એટલું જ કહી શક્યો, પોતે બહુ કફોડી પરિસ્થિતિમાં મુકાયો છે એમ તે સમજતો હતો. ચાલુ વિચારણાએ મંત્રણા ગૃહમાં ન પ્રવેશવાનો આદેશ તું ભૂલી ગયો લાગે છે. પ્રતરદન ગુસ્સે થઈ ગયા, બોલ્યા વિના ન રહી શક્યા. મહારાજ વિશ્વામિત્રને મળવા આવડા મોટા માણસો સમક્ષ પોતાની પરિસ્થિતિની ચોખવટ કરતા પ્રતિહાર ક્ષોભ અનુભવતો હતો. મહારાજ મંત્રણા ગૃહમાં કોઈને નથી મળતા એટલું તું નથી જાણતો? જાણું છું, પણ જાણવા છતાં નિયમનું ઉલ્લંઘન કરે છે. પ્રતરદન ગરજ્યા. પ્રતરદન વિશ્વામિત્રે શાંત સ્વરે કહ્યું, જે પ્રતિહાર નિયમ જાણવા છતાં તેનું ઉલ્લંઘન કરે છે તેની પાસે અવશ્ય કોઈ સબર કારણ હોવું જોઈએ. આપણે તેની વાત સાંભળીએ તો ખરા. એક બાઈ મહારાજ વિશ્વામિત્રને મળવા માંગે છે. પ્રતિહારે કહ્યું, મહારાજ મંત્રણા ગૃહમાંથી બહાર નીકળે ત્યાં સુધી તેને બહાર બેસાડ. તદ્દન મહારાજ વિશ્વામિત્રની ટકોર છતાં વચમાં બોલ્યા વિના ન રહી શક્યા. જી, પ્રતિહારે કહ્યું, એ તો મેં તેને કહ્યું અને તે આરામથી બેઠી છે. પછી તારે અંદર આવવાની કંઈ આવશ્યકતા ઊભી થઈ? એ બાઈનો આગ્રહ છે કે મારે તેનું નામ મહારાજને પહોંચાડવું. શું એ બાઈનું નામ? વાતનો દોર પોતાના હાથમાં લેતા હોય તેમ વિશ્વામિત્રએ વચ્ચે પૂછ્યું, કયા દુ? પ્રતિહારે કહ્યું, કોઈ ચમત્કાર થયો હોય તેમ. મહારાજ વિશ્વામિત્ર તરત બેઠા થઈ ગયા. પ્રતિહારનું બાવડું પકડી પૂછ્યું, ક્યાં છે? અને તેને હાથ ચાલી બહાર લઈ ગયા. તરત જ મહારાણી સાલાવતી પણ મહારાજ પાછળ જવા ઉઠ્યા. સૌ એકમેકની સામે જોતા હતા. કોઈને શું કહેવું તે સૂઝતું નહોતું. મહારાજ વિશ્વામિત્રને આવું લાગણીનું પ્રદર્શન કરવાની ટેવ નહોતી. જેનું નામ સાંભળીને મહારાજ દોડી ગયા તે મહત્વની વ્યક્તિ હોવી જોઈએ એટલું સૌને સમજાયું. તેતાલીસ. વિશ્વરથ અને જમદગ્નિને લઈને વિદ્યાર્થીઓ સાથે પાછા ગયા. તે પ્રસંગ આર્યો અને દસ્યો વચ્ચે સ્નેહની ગાંઠ બાંધનારો બની ગયો. દેખીતા નાના પ્રસંગ દ્વારા બે પ્રજાઓ વચ્ચે મિલનનો સેતુ રચાયો. ઈશ્વરે જેમને સારા પાડોશી થવા સર્જ્યા હતા તે લોકો કાયમ અંદરો અંદર લડ્યા કરે એ સામાન્ય માણસોને ન ગમતું, પણ આર્યો અને દસ્યો વચ્ચે જે પૂર્વગ્રહો બંધાઈ ચૂક્યા હતા એ એટલા ભયંકર હતા કે તેનાથી પર ઉઠી વિચારવાનું સામાન્ય માણસનું ગજું નહોતું. જગતના ઇતિહાસને પૂર્વગ્રહોએ અજબ ગજબના વળાંક આપ્યા છે. પોતાના રાજા કાયવય આર્યો સામેના પૂર્વગ્રહોમાંથી પર ઉઠી શક્યા તે દસ્યુઓને ગમ્યું. હવે આર્યો દાડો પાડીને તેમને ગુલામ તરીકે નહીં પકડી જાય એવી તેમને આશા બંધાણી. ખેતર ખેડતા કે હરતા ફરતાય કાયમ અણધાર્યા અને પાશવી આક્રમણનો ભય રહ્યા કરતો તે હવે દૂર થશે તેનો દસ્યુઓને આનંદ હતો. યુદ્ધ માનવીની પ્રકૃતિ નથી, એ છે નરી વિકૃતિ. યુદ્ધ વિરામ સૌને ગમે છે, સામાન્ય માનવીને તો ગમે જ છે. આર્યો સાથેના દસ્યુઓના સંબંધો સુધર્યા તેનો આનંદ નહોતો એકમાત્ર પેલા દસ્યુ પહેલવાનને. પોતાનો બાળપણનો શત્રુ ઘણા વર્ષે અનાયસે હાથમાં આવ્યો અને પોતાના હાથનો માર ખાવાને બદલે ઉલટો પોતાને લાત ફટકારી ચપટી વગાડતામાં પાછો જતો રહ્યો તેનું પહેલવાનને પારાવાર દુઃખ થયું. લાત વિશ્વરથે નહોતી ફટકારી, પણ પહેલવાનને મન જમદગ્નિ અને વિશ્વરથ બંને એક હતા. આર્યો માત્રને તે પોતાના શત્રુ સમજતો. તેના લોહીનો અણુ એ અણુ આર્યો પર વેર લેવા ઝંખતો. દસ્યુઓ આર્યોને મિત્રો માનતા થઈ જાય તો પોતાને વેર વારવાની તક નહીં રહે તે પહેલવાનને ભય હતો. વિશ્વરથ અને જમદગ્નિ ગયા પછી થોડા દિવસ તો પહેલવાન શાંત રહ્યો, પણ તેના મનમાં સતત ચટપટી થયા કરતી હતી. ચાર પાંચ અઠવાડિયા બાદ તેણે દસ્યુઓના મનનું માપ કાઢવા વાતો કરવા માંડી. આપણા રાજાએ કાંઈ લીધા વિના બે આર્યોને છોડી દીધા, એ ઠીક ન કર્યું. એ બે આર્યોનો એક રાજાનો દીકરો હતો, તેના બદલામાં માંગીએ તેટલું અનાજ મળત. એલા, તારી ડાગરી ચસકી ગઈ છે? સામેનો દસ્યુ તરત બોલી ઉઠતો, હું ખરું કહું છું, ખરા ખોટાની વાત નથી તો શેની વાત છે? રાજાનો હુકમ એ હુકમ. રાજાનો હુકમ થયા પછી બીજો વિચાર કરવાનો ન હોય. આપણા રાજાએ તો ફક્ત બે આર્યોને છોડી મૂકવાનું કીધું, એમાં શું? રાજા માંગે તો માથાએ ઉતરાવી દેવા પડે. આ હતી દસ્યુઓની રાજભક્તિ. બીજા દસ્યુઓ જેટલો પહેલવાનને રાજા પ્રત્યે આદર નહોતો, પરંતુ દસ્યુ સમાજમાં એ પોતાના મનની વાત બહાર પાડી શકે તેમ નહોતો. દસ્યુઓ રાજાને ભગવાનનો અંશ માનતા, રાજાનો વિરોધ કરનાર માટે દેહાંત દંડથી હરવી કોઈ સજા નહોતી, પહેલવાનને મારવાની જરાય ઉતાવળ નહોતી. રાજાના આવા ઉતાવળિયા પગલાંથી આપણા દેવ રાજી નહીં થાય. પહેલવાને છેલ્લો પાસો ફેંકી જોયો. રાજા કરતા દેવ ચડે તેની પહેલવાનને ખબર હતી. જા જા હવે કયા દું કે કહેતી હતી કે માતાજીની મરજીથી જ આર્યો છૂટ્યા. દસ્યુઓને મન કયાધુ માતાજીની લાડલી હતી. માતાજી કયાધુને કેવારે ક્યારે આવ્યા હતા? પહેલવાને માર્મિક પ્રશ્ન કર્યો. તને ખબર નથી? કયાધુમાં તો માતાજી હજરા હજુર છે, માતાજીએ આવવાની જરૂર નથી રહેતી. પછી સૌ કયાધુની વાત પર ઉતરી પડ્યા. પહેલવાનને શાંત થઈ જવું પડ્યું. કયાધુને થયું થાસેની સંધિએ ખબર પડે છે હો? એક દસ્યુએ કહ્યું, માતાજી જેની બેરા એને સંધુ દીવા જેવું જ દેખાય ને. મારા બાપાની આંખ્યું ગઈ, દેખાવું સાવ બંધ. કયાધુએ માતાજીના પ્રસાદની પાંદડી દીધી અને બાપા દેખતા થઈ ગયા. કયાધુમાં આવી બધી શક્તિઓ હોય તો આર્યો પણ આપણા ભાઈઓને પકડી જઈને દાસ બનાવે છે. બાપડા આખી જિંદગી ગુલામીમાં સબળે છે, તેને છોડાવતી કેમ નથી? પહેલવાન બોલ્યા, વિના ન રહી શક્યો. પાછળથી તેણે જાણ્યું હતું કે વિશ્વરથ અને જમદગ્નિને છોડાવવામાં કયાધુ સૌથી પહેલી હતી. દુશ્મનની મિત્ર બનેલી કયાધુ ત્યારથી પહેલવાનને શત્રુ જેવી લાગતી. કયાધુને પાછી પાડવા તે ઇંતજાર હતો. તેની અકોણાઈ ઈરાદાપૂર્વકની હતી. માતાજીની ઈચ્છા હોય તો દસ્યુઓ છૂટે ખરા. એક દસ્યુએ કહ્યું, દાસત્વમાંથી છૂટવાની વાત બધા દસ્યુઓને ગમતી. હાલો ને આપણે માતાજીને વિનંતી કરીએ. પહેલવાને કહ્યું, એમ કાંઈ માતાજીને વિનંતી કરાય? શું કામ ન કરાય? માતાજી તો જગદંબા છે, સૌનું ભલું કરનારા. એમને હાથ જોડીને આટલું માંગીએ તો માતાજી જરૂર આપે. હાના કરતા છેવટ દસ બાર દસ્યુઓ અને પહેલવાન કયાધુ પાસે પહોંચ્યા. પહેલવાનની ભેટમાં ઝેર પાયેલી કટાર છુપાવેલી હતી. તામસ સ્વભાવનો પહેલવાન શસ્ત્ર સાથે રાખીને જ ફરતો, પણ કોઈને તેની ખબર ન પડવા દેતો. કયાધુ, પહેલવાને વાતની શરૂઆત કરી, તમે માતાજીનો સાક્ષાત્કાર થાય છે એ વાત સાચી? પહેલવાન, કયાધુએ તો નજર નીચી ધારી દીધી, પણ આ 14 વર્ષની છોકરીમાં સમગ્ર બ્રહ્માંડની સંચાલક શક્તિ બોલતી હોય એમ તેનો જવાબ ફરી ગયો. પરીક્ષા કરે છે શ્રદ્ધાહીન, ઘરને ખૂણે બેસી રહે. માફ કરો માં, એક દસ્યુ બોલી ઉઠ્યો, અમે તો તમે નિર્દોષ છો, આ પહેલવાનના મનમાં પાપ છે. કયાધુ વિશેષ કાંઈ ન બોલી, પણ નીચી ધારી દીધેલી નજર ઊંચી કરી. 14 વર્ષની કયાધુની એ નજરમાં કંઈક એવું તેજ પ્રગટ્યું કે પહેલવાન એ તેજ સહી શકાતું ન હોય તેમ આંખો આડા હાથ દઈ ગયો. સૌને ભય પમાડવાનો ધંધો લઈને બેઠેલો પહેલવાન આ છોકરીની એક નજરથી ભયભીત બની ગયો. માં, એ અજ્ઞાની જીવ છે, એને માફ કરો. દસ્યુઓએ પહેલવાન વતી કયાધુને વિનંતી કરી. તેમને મન અત્યારે કયાધુ છોકરી નહીં, માતાજીનું સ્વરૂપ હતી. પહેલવાન, માતાજીની પરીક્ષા કરવાય, શસ્ત્ર લઈને ન અવાય, છુપાવેલી છરી કાઢી દે. કયાધુએ આદેશ આપતી હોય તેમ કહ્યું. પહેલવાન કયાધુના પડકારથી એવો દબાઈ ગયો કે કાંઈ બોલ્યા વિના તેણે ભેટમાંથી છરી કાઢી નીચે મૂકી દીધી. બીજા દસ્યુઓ જોઈ રહ્યા, બાપડાને 14 વર્ષની છોકરી દેખાય છે, હું નથી દેખાતી, નર્યો અંધો છે, હવે તેને સમજાવજો કે અરવિત્રા કરવાનું છોડી દે અને હવે તમે પૂછવા આવ્યા છો તેનો જવાબ સાંભળતા જાઓ. એક મહિનામાં દસ્યુ દાસો કાન્યકુંભજમાંથી છૂટી ઘેર આવશે. આટલું બોલીને કયાધુ આંખો ચડાવી ગઈ. થોડી વાર કયાધુ બેભાનની જેમ પડી રહી. ફરી તેણે આંખ ઉગાડી ત્યારે પાછી સામાન્ય છોકરી જેવી થઈ ગઈ હતી. દસ્યુ હજી તેને ઘેરીને બેઠા હતા. કયાધુ દ્વારા માતાજી બોલે છે એમાં તેમને લવલેસ શંકા નહોતી. માફ કરજો, કયાધુએ સ્વાભાવિક સ્વરે કહ્યું. આ પ્રસંગ પછી બરાબર 1 મહિને દસ્યુઓ કાન્યકુંભજથી મુક્ત થઈને આવ્યા. ત્યારે દસ્યુઓ મોંમાં આંગળા નાખી ગયા. તેમને ખાતરી થઈ ગઈ કે કયાધુ કોઈ સામાન્ય સ્ત્રી નથી પણ દેવી છે. તેને ફ્યું થશે ની ખબર પડે છે. માતાજી એને ભવિષ્ય આડેનો પડદો ઉગાડી ડોક્યું કરવાની અધિકારીની ગણે છે. એ પછી પહેલવાન કયાધુની નિંદા કરવા બેસતો તો કોઈ તેને કાન ન આપતું. પહેલવાન કયાધુનું ઘસાતું બોલે એટલે લોકો ઉઠી ઉઠીને ચાલવા માંડતા. કયાધુની નિંદા સાંભળવી તેને લોકો પાપ માનતા થઈ ગયા હતા. ધીમે ધીમે કરતા પરિસ્થિતિ એવી ઉપસ્થિત થઈ કે પહેલવાનને ગામ છોડી જતા રહેવું પડ્યું. પોતાનો વટ પાડવાનો આગ્રહી પહેલવાન અવમાનિત થઈને ગામમાં રહી શકે તેમ નહોતો. કયાધુ દ્વારા દેવી શક્તિ કામ કરે છે એ વાત ફેલાતી ગઈ. તેમ તેનું માર્ગદર્શન મેળવવા દસ્યુઓના ધાડા આવવા લાગ્યા. કોઈને કોઈ પ્રશ્ન સૌને હતો. કયાધુ પાસે એ પ્રશ્નના ઉત્તર હતા. કયાધુ પોતે ખુલ્લા દિલે એકરાર કરતી, તમે સૌ મારી પાસે આવો છો પણ મારામાં કંઈ છે નહીં, હું તો તમારા જેવી જ દસ્યુ કન્યા છું. તમે જેને દિવ્ય વાણી કહો છો એ માતાજીની વાણી છે. મેં માતાજીને વશ નથી કર્યા, હું માતાજીને વશ છું. ખરી રીતે હું પરવશ છું. માતાજી બોલાવે તો બોલું, એ ચલાવે તો ચાલું, એ ખવડાવે તો ખાઉં. મારી અંગત ઈચ્છા જેવું હવે કાંઈ રહેવા પામ્યું નથી. માતાજીની ઈચ્છામાં મારી ઈચ્છા ભરી ગઈ છે. હું કાંઈ કરી શકું તેમ નથી. કયાધુ નમ્રતાપૂર્વક પોતાની મર્યાદા રજૂ કરતી ત્યારે લોકો કહેતા, જેનામાં અંદરનું તેજ પ્રગટ્યું હોય તે આવું નમ્ર જ હોય. કયાધુની બાત બાતની અનેક આગાહીઓ શબ્દશઃ સાચી પડતી. તે લોકોનો રોજનો અનુભવ હતો. વર્ષો વીતતા ગયા તેમ કયાધુની ખ્યાતિ વધતી ગઈ. વીતતા વર્ષો કયાધુ પર અસર ન કરી શકતા હોય તેમ તે એવી ને એવી નાની નિર્દોષ કન્યા સમી લાગ્યા કરતી. એની વાતમાં, એની ગમ્મતમાં, એના પ્રત્યેક વ્યવહારમાં બાળકની નિર્દોષતા તરવર્યા કરતી. માત્ર તેની દ્વારા માતાજી બોલતા ત્યારે કયાધુ સાંગોપાંગ ફરી જતી. તેનો નમ્ર ધીમો અવાજ સત્તાવાહી અને દુર્ઘર્ષ બની જતો. હજારો કોષ દૂરના પ્રદેશની વાત કયાધુ નજરે જોતી હોય તેમ કરતી. સેંકડો વર્ષો આગળના કે પાછળની વાત પણ તે એ જ રીતે કરતી. તેની સમક્ષ દેશ અને કાળની સીમાઓ ભૂસાઈ જતી. દેશ અને કાળના સીમાડા ભૂસીને તેની પર નિરખી શકનાર આ શક્તિ શું છે તે ઘણાને ન સમજાતું. આવી શક્તિ હોઈ શકે એમ માનવા પણ ઘણા તૈયાર નહોતા. પરંતુ કયાધુ વર્ણનો સાંભળે ત્યારે આવા લોકો પણ મોંમાં આંગળા નાખી જતા. આવા પ્રત્યેક સ્પર્ચા સમક્ષ એ અદ્ભુત શક્તિનો સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો. પણ કયાધુ પોતે તો આ અદ્ભુતતાનો ભાર માથે લઈને ફરતી હોય તેવી ન લાગતી. એ તો હરવી ફૂલ દેખાતી, બાળક જેવી જ તે સરળ હતી. કયાદુ પોતે તો નાની કન્યાઓ સાથે રમવા તૈયાર હતી, પણ કયાદુમાં જગદંબા માતાજીની શક્તિ પ્રગટ થઈ છે તે જાણ્યા પછી કન્યાઓ તેનાથી અદબભેર અર્ગી રહેતી. લોકો કયાદુ પ્રત્યે વિશેષ આદર બતાવતા થયા, તેમ તે વધુ વિનમ્ર બનતી ગઈ. સાચી શક્તિ માનવીને ઉદંડ નથી બનાવતી, પણ નમ્ર બનાવે છે. નમ્રતા જ શક્તિની કસોટી છે. નમ્રતા નથી ત્યાં સાચી મહત્તા નથી. કયાદુ, તમે ક્યારેય કોઈની સાથે સામાન્ય છોકરીની જેમ હરવા મરવાનું મન નથી થતું? ક્યારેક ઊંડું ઊંડું એકલું એકલું કે સૂનું સૂનું નથી લાગતું? ક્યારેક કોઈ વૃદ્ધા નારી મુરબ્બી દાવે કયાદુને પૂછતી? જવાબમાં કયાદુ જરાય મોઢું બગાડ્યા વિના કે દેવત્વનો અંચરો ઓઢ્યા વિના સામાન્ય સ્વરે કહેતી, માં હું પણ સાધારણ નારી છું, મને પણ સૌની જેમ જીવવાની ઈચ્છા થાય. સૌ જે રીતે જીવે છે તેમાં કંઈ ખોટું છે એમ હું માનતી નથી, પણ હું શું કરું, મારાથી કંઈ થઈ શકતું નથી, હું સ્વતંત્ર નથી. મારી ઈચ્છા માત્ર પરમ શક્તિને ચરણે સમર્પિત થઈ ચૂકી છે, પણ તેથી હું દુઃખી છું એમ પણ ન માનશો. માં, મને કંઈક એવું લાગે છે કે જ્યાં દુઃખનું અસ્તિત્વ શક્ય નથી, હું સુખ અને દુઃખથી પર એવી પરિસ્થિતિમાં જીવું છું. મારા અંતરમાં આનંદના ઓધ ઉછરે છે, એ આનંદનું વર્ણન થઈ શકે તેમ નથી. એ આનંદ વાતો કરવાનો નહીં, માણવાનો વિષય છે. કયાદુની આસપાસ ભક્તોના વૃંદ ઉભરાતા, પણ કયાદુને તેનું કોઈ અભિમાન નહોતું. કોઈ પ્રશંસા કરે તો તે ફૂલાતી નહીં, નિંદા કરે તો નારાજ ન થતી. કયાદુ પ્રશંસા અને નિંદાથી અસ્પર્શ્ય હોય તેમ પોતાની વિશિષ્ટ સૃષ્ટિની અનોખી ધૂનમાં જીવ્યા કરતી, પ્રભાવ પાડવાનો એકદી પ્રયાસ ન કરતી. મોટે ભાગે પ્રભાવ પાડવાના પ્રસંગથી ઈરાદાપૂર્વક અર્ગી રહેતી. વર્ષો બાદ મહારાજ કાયવય ફરી કયાદુના ગામમાં આવ્યા. આ વખતે ગામ લોકોએ પોતાના રાજા સમક્ષ કયાદુની સિદ્ધિઓની જ વાતો કર્યા કરી. લોકોને આથી ચડિયાતી કોઈ વાત લાગતી નહોતી. મહંત ઘંટાકર્ણ કાયવયે પોતાની સાથેના એક સાધુને કહ્યું, આ કયાદુને આપણે બોલાવીશું? બોલાવો ને મહારાજ. ઘંટાકર્ણે કહ્યું, પણ તેના અવાજમાં ઉમરકો નહોતો. તેના મનમાં ધંધાદારી અદેખાઈના બીજ જેવું કંઈક પડ્યું હોય તેમ લાગ્યું. દસ્યુઓ કયાદુને બોલાવવા ગયા ત્યારે તેણે રાજા પાસે આવવાની સ્પષ્ટ ના પાડી દીધી, જરાય સંકોચ વિના ના પાડી દીધી. કયાદુ, આ તો આપણા રાજાનું ફરમાન, તેની અવગણના ન કરાય. દસ્યુ ભક્તોએ કાકલુજી કરી, જાઓ રાજાને કહો કે કયાદુ રાજાથી એ પર એવી સર્વોપરિ શક્તિના હાથમાં છે, એ શક્તિ તેને રાજા પાસે જવાની ના પાડે છે, જરૂર હોય તો રાજા અહીં આવે. કયાદુ એ લવલેશ ક્ષોભ વિના કહી દીધું. આ શબ્દો કયાદુના નહોતા, તેની અંદર પ્રગટેલા માતાજીના હતા. દસ્યુઓ દગાઈ ગયા. આજ સુધી કોઈ દસ્યુએ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની દૃષ્ટતા કરી નહોતી. રાજાના બોલ પર પોતાની જાત નિછાવર કરવા દસ્યુઓ તત્પર રહેતા. રાજાની ઈચ્છાનો અનાદર માત્ર ગુનો નહીં, પાપ પણ ગણાતું. એની સજા હાથીને પગે કચડાઈને ભોગવવી પડતી. પણ કયાદુ તો માતાજીની લાડકી, તેને શું કહેવાય? તેની શક્તિ રાજા કરતાં ચડિયાતી હતી, તેની સાબિતીની પણ કોઈ જરૂર નહોતી. લોકો એ વાત જાત અનુભવથી જાણતા હતા, પણ રાજા અને માતાજી સામ સામે પક્ષે હોય તે ઠીક નહીં એમ સૌને લાગ્યું. છતાં કોયડો તો ઊભો થયો જ હતો. એક પક્ષે રાજા હતા, દસ્યુને મન દુનિયા પર સર્વથી વિશેષ આદરણીય વ્યક્તિ સામે હતી અને વિશ્વની ધરિત્રી પરમચેતના સ્વરૂપિણીમાં માતાજી તો સૃષ્ટિના સંચાલક, તેમને રાજાથી નીચી કક્ષા કેમ ગણાય? આવો વિકટ કોયડો દસ્યુએ કદી અનુભવ્યો નહોતો. મહારાજ કાયવઈને શો જવાબ દેવો? તેની મૂંઝવણમાં દસ્યુઓ ઘણી વાર સુધી બેસી રહ્યા. છેવટે ગામના મોડીએ હિંમત કરી મહારાજ કાયવઈને પાસે જઈ તેમને લરી લરીને વંદન કરતા કહ્યું, મહારાજ, કયાદુને અહીં લાવવા કરતા આપ ત્યાં પધારો તો? શું કહ્યું? ઘંટાકર્ણે કોરિયામાં કાંકરો આવી ગયો હોય તેમ અકરાઈ ઉઠતા ગર્જના કરી. ઘંટાકર્ણનો પ્રચંડ અવાજ તેના બેવડિયા શરીર સાથે બરાબર મેર ખાતો હતો. મહંતજી, રોષ ન કરશો, કયાદુને આપણું કાંઈ કામ નથી, આપણે તેનો ચમત્કાર જોવો છે, આપણે જ તેની પાસે જવું જોઈએ. કાયવઈએ તદ્દન સ્વસ્થ સ્વરે કહ્યું, રાજવી તરીકેનું ગૌરવ ક્યાં રખાય અને ક્યાં ન રખાય એનો તેમને ખ્યાલ લાગ્યો. વાર્ધક્યે પણ કાયવઈને ઠાવકાપણું બક્ષ્યું હતું. ઘંટાકર્ણ શાંત થઈ ગયો. મહારાજ કાયવઈની સાથે તે પણ કયાદુને મળવા ઉપડ્યો. આવ દસ્યુરાજ, કયાદુએ રાજાનો સત્કાર કર્યો પણ તેણે નજર ઊંચી કરી નહોતી. તેનો અવાજ જુદો જ હતો. કયાદુ નહીં, માતાજી બોલી રહ્યા હતા તૃટક વાક્યોમાં. કયાદુ, ઘંટાકર્ણ કંઈ કહેવા ગયો. કોણ? ઘંટાકર્ણ? દસ્યુરાજ આને ઓળખે છે? હા ભગવાન, પશુપતિનાથના મંદિરના નવા મહંત છે. મહારાજ કાયવઈએ કહ્યું, એના પૂર્વજીવનનો પરિચય છે? ના, મૂળ આ ગામનો પહેલવાન ઘંટાકર્ણ. કાનમાં ટોકરીઓ કેમ લટકાવી છે? કયાદુ કોઈ ટણક બાળકને સંબોધન કરતી હોય તેમ બોલી. ત્યાં એકત્ર થયેલા દસ્યુઓ જોઈ રહ્યા. પહેલવાન તેમને યાદ હતો. હવે તેમણે ઘંટાકર્ણને ઓળખ્યો. અત્યાર સુધી પહેલવાનને કેમ ન ઓળખી શક્યા એનું તેમને આશ્ચર્ય થયું. સૌની આંખો પહેલવાન પર ચોડાઈ રહી. કાનમાં ટોકરીઓ ટાંગી ફરતા એ મહંતનું મહત્વ તેમની નજરમાંથી એકાએક ઉતરી ગયું. ભગવાન શંભુના ગુણગાન સિવાય બીજું કાંઈ સાંભળવું ન પડે તે માટે ઘંટાકર્ણે દાંભિક સ્વરે કહ્યું, લોકોની નજરથી તે અકરાતો હતો છતાં પોતાને કંઈ પડી નથી એમ બતાવવા તે સૌની સામે નફ્ફટાઈપૂર્વક જોઈ રહ્યા. કયાદુએ પોતાનો પૂર્વકાર બતાવી દીધો એ તેને જરાય ગમ્યું નહોતું. ઘંટાકર્ણ પેલા મનનો મેલ કાઢ, ઘંટડી લટકાવીએ કાંઈ ન વરે. ઈશ્વર સાથે એકાગ્રતા, અંતરની સ્વચ્છતા હોય તો થાય. અંદરનો મેલ ગયો તો બહારનો કોલાહલ કાંઈ અસર ન કરે. સાચી લેહ લાગી તેનો બેડો પાર. કયાદુ દ્વારા માતાજી બોલતા ત્યારે કોઈની સાડા બારી ન રાખતા, કાણાને કાણો કહેતા, જરાય ન અચકાતા. માતાજીનો વ્યવહાર દુન્યવી હિસાબથી જુદો ચાલતો. કયાદુ ઘંટાકર્ણે વચ્ચે કહ્યું, કયાદુ તેની હાંસી ઉડાવતી હતી તેથી તે છેડાઈ પડ્યો હતો. તારે પ્રશ્ન પૂછવાનો છે ને? પૂછ, કયાદુએ કહ્યું. કયાદુ, તું સૌને મુક્તિ આપવાની વાતો કરે છે તો તારા પોતાના ભાઈને ગુલામીમાંથી કેમ નથી છોડાવતી? ઘંટાકર્ણ, તારા પ્રશ્નના મૂળમાં દ્વેષ છે. દ્વેષ માનવીને કોરી ખાય છે. મારી પાસે આવ્યા છો પૂછવા પણ મનમાં મને ખોટી પાડવાના ઘોડા ઘડી રહ્યો છે. શક્તિની વિડંબના કરવાનું તારું ગજું નથી. એમાં પડ્યો તો હેરાન થઈ જઈશ. ખેર, તારે જાણવું જ છે તો સાંભળી લે. કયાદુના ભાઈને ખુદ કાવ્ય 6 મહિનામાં અહીં તેડી લાવશે. શું કહ્યું? કયાદુનો ભાઈ ક્યાં છે એ તમને ખબર છે? કાયવયના આશ્ચર્યને સીમા નહોતી. રાજા પોતે સામાન્ય છોકરીના ભાઈને મૂકવા આવે તે વાત વધારે પડતી હતી, પણ ખરેખર એમ થાય તો કયાદુ દ્વારા દેવી શક્તિ કામ કરી રહી છે એમ સ્વીકારવું પડે. આજ સુધી કાયવયે આવી શક્તિનું ક્યાંય દર્શન કર્યું નહોતું. હા, મારાથી અજાણ્યું શું છે, કયાદુનો ભાઈ માહિષ્મતીમાં છે. કયાદુએ કહ્યું, માહિષ્મતી એ તો હહૈયોનું પાટનગર, ત્યાંથી હું કયાદુના ભાઈને કેવી રીતે લાવી શકીશ. કાવ્યનું આશ્ચર્ય ઓર વધી ગયું. હહૈયો પાશ્વી શક્તિનો તેમને ખ્યાલ હતો, એ ખ્યાલે તેમને નમ્ર બનાવી દીધા. હહૈયોને હરાવીને કયાદુના અંતરમાંથી માતાજીનો અવાજ આવ્યો, સ્પષ્ટ અને સચોટ, હું હહૈયોને હરાવીશ. કાવ્ય અર્ધા બેઠા થઈ ગયા. હા, તું એમને હરાવવામાં ભાગીદાર બનીશ, માતા પુત્રને આશીર્વાદ દેતી હોય તેમ કયાદુએ કહ્યું. કયાદુ, તારી આગાહીઓ ઘંટાકર્ણ કંઈક કહેવા ગયો. કોની આગાહીઓ? કયાદુએ ઘંટાકર્ણ સામે જોઈ રહેતા પૂછ્યું. ઘંટાકર્ણ કંઈક કહેવા જતો હતો, તેને રોકી મહારાજ કાયવયે કહ્યું, મહંત ઘંટાકર્ણ, આ વાતની લાંબી ચર્ચા કરવાની જરૂર નથી, મારા વિશેષ કંઈ સાંભળવું નથી. હહૈયોની શક્તિથી હું પરિચિત છું, ઋચિકજીને અને તેમના ભાર્ગવોને આનર્થમાંથી તગડી મૂકનાર આ હહૈયો, તેમને હરાવવાની વાત ક્યાં કરવી, તેમને પડકારવાનું પણ મને કદી સોણું આવ્યું નથી. મારા ગજા ઉપરવટની એ વાત છે, હહૈયો એવા નખેદ છે કે આગા સારા. કયાદુએ કોઈ બીજી આગાહી કરી હોત તો હું ચોંકી ન ઉઠત, આ આગાહીથી હું ચોંકી ઉઠ્યો છું. હહૈયોને પરાજિત કરવામાં મારો થોડો સોય ફારો હશે તો હું માનીશ કે કયાદુ દ્વારા માતાજી બોલી રહ્યા છે, પછી એ વાત સ્વીકારવા મારે વિશેષ સાબિતીની જરૂર નહીં રહે. મહંત, સાધનાના માર્ગથી હું તદ્દન અજ્ઞાત નથી, મેં પણ સાધનાઓ કરી છે, હું પણ કેટલીક સિદ્ધિઓનો સ્વામી છું, પણ કયાદુ જેવી હિંમતભરી આગાહી મેં કદી સાંભળી નથી. તેની વાત સીધીને સત છે, 6 મહિનામાં તેના 7 જૂઠનું પારખું થઈ શકે તેમ છે, એ જરાય લાંબો સમય ગારો નથી. આથી વિશેષ તમારે કઈ જાતની સ્પષ્ટતા જોઈએ? ચાલો આપણે જઈએ, 6 મહિના પછી ફરી મળીશું. કંઈ મહારાજ કાયવય ઊભા થયા. ઘંટાકર્ણને બાવડું જાલી બેઠો કર્યો, વિશેષ કંઈ બોલ્યા વિના બંને ત્યાંથી નીકળી ગયા. ઘંટાકર્ણ આ પરે વામણો લાગ્યો, તેના કાનની ટકોરીઓનો રણકાર બોદો બની ગયો. 6 મહિના હજી વીત્યા નહોતા ત્યાં તો કાવ્ય પોતાના નાના દસ્યુ સૈન્ય સાથે માહિષ્મતીથી વિજય મારા વરીને પાછા ફરતા હતા. માહિષ્મતીમાં કૃતવીર્યે મુક્ત કરેલા દસ્યુદાસોમાં કયાદુનો ભાઈ પણ હતો, કાવ્યએ તેને પોતાની સાથે રાખ્યો હતો. મહારાજ કાવ્ય કયાદુના ભાઈ લઈને પહેલાં માતાજીના દર્શને આવ્યા. તેમના મનમાં કયાદુની આધ્યાત્મિક શક્તિ માટે લવલેશ શંકા રહી નહોતી. કયાદુ દ્વારા દેવી શક્તિ બોલે છે એની તેમને પ્રતીતિ થઈ ગઈ. રાજવી તરીકેનો મોભો વિસરીને મહારાજ કાયવયે કયાદુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કયાદુ નીચું જોઈને બેઠી હતી. આ વખતે ઘંટાકર્ણ કાયવયની સાથે નહોતો. પોતાના રાજા કયાદુને પ્રણામ કરતા હતા એ દ્રશ્ય દસ્યુઓ મુગ્ધ ભાવે જોઈ રહ્યા. રાજાએ માતાજીનું આધિપત્ય સ્વીકાર્યું તેથી તેમને ખૂબ આનંદ થયો. માં, કયાદુ એક વિનંતી કરું? કાયવયે કઈ વારે પૂછ્યું. રાજન, મને તમારી સાથે લઈ જવી છે ને? માં, તમે તો સર્વજ્ઞ છો, મારી એટલી વિનંતી માન્ય કરો. સારું, તારી ઈચ્છા મુજબ હું સ્થળાંતર કરીશ. કયાદુએ ત્વરિત નિર્ણય કર્યો.